सहयात्रियों, तपस्याओं पर अपने बात करी रहा छे। श्री अरविंद अने माताजी ना विधानों ने लईने तपस्यानु स्वरूप समझवा माटे आपणे प्रयत्न करी रहा छे। माताजी अभिक्षाना
तपस्या बोले,
माताजी अभिक्षाना चार प्रकार पाड़े छे। मानसिक अभिक्षा, प्राणिक अभिक्षा, शारीरिक अभिक्षा अने आध्यात्मिक अभिक्षा। एक पछी एक चारे प्रकार लईने आपणे समझवानो प्रयत्न करिए। मानसिक अभिक्षा, मननी अभिप्सा, बुद्धिनी अभिप्सा अथवा तो मन के बुद्धि माटे करवामां आवती अभिप्सा। खास करीने मानसिक क्षमताओं माटे करवामां आवती अभिप्सा एवो अर्थ अभिप्रेत छे। स्वरूप कंक आई शके सौ पहला ग्रह हे भगवान, मारी समक्ष जे कई पण आवे बराबर यथा तथ एना हार्द सहित अने एनी विगतो सहित ग्रहण करी शकु, एने ग्रास करी शकु, एने कॉम्प्रिहेंशन करी शकु। तो आ थई ग्रहण माटेनी अभिप्सा। त्यार पछी आवशे धारण, मां जे कई मैं ग्रहण कर्यु छे एनु बराबर विगतो सहित मारी चेतना में धारण थाव, ए बराबर मारी चेतना में संग्रहित था, छिद्र वाला वासन माथी जन प्रवाही निकली जाए अने वासन खाली थी जाए एम आ विगत ए मारी चेतना माथी निकली न जाओ, खाली न थी जाओ, એવી ને એવી અકબંધ જળવાઈ રહો। ત્યાર પછી આવશે ઉપસ્થિતિ માટેની અભિપ્સા। જે કંઈ ગ્રહાયું છે, જે કંઈ ધારણ થયું છે, એમાંની કોઈ પણ વિગતની જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે એ પ્રત્યેક વિગત મારા સ્મૃતિપટ ઉપર ઉપસ્થિત થાવ। રિકલેક્શન, પાવર ઓફ રિકલેક્શન, જેથી કરીને એનો હું સમ્યક ઉપયોગ કરી શકું। ત્યાર પછી આવશે પૃથક્કરણની ક્ષમતા, કે જે વસ્તુઓ સંગ્રહિત થઈ છે એનું હું બરાબર પૃથક્કરણ કરી શકું, એનું વિભાગીકરણ કરી શકું અને એ દ્વારા એનું સ્વરૂપ મારી સમક્ષ બરાબર વધારે સ્પષ્ટતાથી નિખરે. પાવર ઓફ એનાલિસિસ. ત્યાર પછી આવશે સમન્વયની ક્ષમતા માટેની અભિપ્સા, એસ્પિરેશન ફોર પાવર ઓફ સિન્થેસિસ. જે કંઈ સંગ્રહિત થયું છે ચેતનામાં એમાંની ઘણી વિગતો જુદી જુદી દિશાઓમાં જતી હોઈ શકે, કેટલીક વિગતો તો પરસ્પર વિરોધી લાગે એવી પણ હોઈ શકે. તો આ વિભિન્ન દિશાઓમાં જતી અથવા તો વિરોધી લાગતી વિગતોનો હું બરાબર સમન્વય કરી શકું, એ વિગતોને એના યોગ્ય સ્થાને મૂકી શકું અને એને એ બધી વિગતોને એકબીજાની સાથે સાંકળી શકું અને વિરોધી લાગતી વિગતોનું પણ બરાબર સમાધાન કરી શકું, એવી ક્ષમતા હે પ્રભુ તું મને આપજે. આપણે ત્યાં ભારતવર્ષમાં બે મોટા સમન્વય થયા છે, એક પ્રાચીન કાળમાં અને એક અર્વાચીન કાળમાં. પ્રાચીન કાળનો જે સમન્વય એ શ્રીકૃષ્ણે કરેલો, ભગવદ્ ગીતામાં જે સમન્વય કર્યો છે એ અનેક વિભિન્ન વિચારસરણીઓ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ છે અને એથી પણ વધારે અનેક વિભિન્ન યોગમાર્ગો એ પણ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ છે અને એમાંના કેટલાક યોગમાર્ગો તો ગીતાના સમય સુધી પરસ્પર વિરોધી ગણાતા હતા યોગમાર્ગો હતા, જેનો કોઈ રીતે સમન્વય થઈ શકે જ નહીં એમ મનાવ્યું. દાખલા તરીકે સાંખ્ય યોગ અને કર્મયોગ. તો સાંખ્ય એટલે જ્ઞાન, સાંખ્ય યોગ જ્ઞાનયોગ અથવા જ્ઞાન માર્ગ, જેમાં કર્મનો સ્વરૂપ કરીને ત્યાગ કરવાનો ઉપદેશ બહુ જોરદાર રીતે આપવામાં આવ્યો છે. અને બીજો યોગ માર્ગ, કર્મયોગ માર્ગ એટલે સતત સિદ્ધિ પહેલા સાધન રૂપે અને સિદ્ધિ પછી ભગવાનના કાર્ય રૂપે કે ભગવાનની પ્રેરણા રૂપે કર્મ ચાલુ રાખવાની વાત. હવે આવા પરસ્પર ભાષતા, વિરોધી ભાષતા એવા બે યોગોને ભગવદ્ ગીતાએ સંબંધિત કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે. સાંખ્ય યોગ પૃથક બાળા પ્રવદંતિ ન પંડિતા. સાંખ્ય અને યોગને બાળા પૃથક પ્રવદન અજ્ઞાનીઓ જુદા છે એમ કહે છે. ન પંડિતા જ્ઞાનીઓ જાણકારો નહીં. એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સહ પશ્યતિ. જે સાંખ્ય માર્ગને કર્મત્યાગના કહેવાતા કર્મત્યાગના માર્ગને અને યોગમ ચ કર્મયોગને એકમ પશ્યતિ એક રૂપે જુએ છે, સહ પશ્યતિ એ સાચી રીતે જુએ છે, એનું દર્શન સાચું છે. તો આવા અદભુત સમન્વયો ગીતાએ સાધ્યા છે. અને આધુનિક કાળમાં શ્રી અરવિંદે સિન્થેસિસ ઓફ યોગ 800થી પણ વધારે પાનાનો મહાગ્રંથ લખી અને બધા જ પ્રચલિત યોગ માર્ગો ને અંદર લીધા છે, એમના સ્વરૂપો એમનું ભાગ સ્પષ્ટ કર્યું છે અને પૂર્ણ યોગના વિશાળ પરિપ્રેક્ષ્યમાં કે ક્યાં એમનું સ્થાન શું હોઈ શકે, એમનો ઉપયોગ કેટલો હોઈ શકે વગેરે ની સુંદર છણાવટ કરી, ખાસ કરીને અતિ મનસના સંદર્ભમાં. તો એ સમન્વય કરવાની ક્ષમતા અને એને માટેની અભિપ્સા ત્યાર પછી માતા કહે છે કે તર્ક શક્તિ માટેની અભિપ્સા. જે કઈ ડેટા પડ્યો છે મારી ચેતનામાં એને આધારે હે પ્રભુ હું યોગ્ય ઉચિત તર્કો કરું અને એ તર્કોને આધારે સાચા તારણો ઉપર આવી શકું એવી ક્ષમતા એવી શક્તિ તું મને આપજે. આપણે જાણીએ છીએ જ્ઞાન મેળવવાના જે સાધનો ગણાયા છે એમાં તર્ક એક અત્યંત મહત્વનું સાધન છે. તો દોષયુક્ત તર્ક ન કરું પણ દોષરહિત તર્ક કરી અને ઉત્તમ તારણો જ્ઞાન ઉપર હું આવું એને માટેની અભિપ્સા. અને માતાજી અભિવ્યક્તિની ક્ષમતાને પણ માનસિક ક્ષમતામાં એનો સમાવેશ કરે છે અને એની માટેની અભિપ્સા કરવાનું કહે છે. માનસિક અભિપ્સા કે જે કઈ સામગ્રી મારી અંદર પડી છે વિચારો રૂપે ભાવો રૂપે એને હું યથાતથ પૂરી ચોકસાઈથી પૂરી એક્યુરસીથી પૂરા પ્રિસિશનથી ક્યાં તો બોલીને શબ્દો દ્વારા વાણી દ્વારા અથવા તો લખાણ દ્વારા અભિવ્યક્ત કરી શકું એવી ક્ષમતા હે પરમાત્મા તું મને આપજે. તો આ બધી માનસિક અભિપ્સાઓ છે, ભૌતિક અભિપ્સાઓ છે. હવે અહીંયા એક નાનકડી સ્પષ્ટતા આપણે કરી લઈએ. આ પ્રકારની માનસિક અભિપ્સાઓ ઉત્તમ છાત્રો પણ કરતા હોય છે, શિક્ષકો કરતા હોય છે, અધ્યાપકો કરતા હોય છે, સંશોધકો કરતા હોય છે, વિદ્વાનો કરતા હોય છે. તો આ છાત્ર વગેરેની આવી અહિંસા અને સાધકની અહિંસા એ તેમાં ફેર ખરો કે નહીં? બાહ્ય દ્રષ્ટિએ તો આઈડેન્ટિકલ લાગે, એક જ લાગે, પણ ચેતનાની દ્રષ્ટિએ, આશયની દ્રષ્ટિએ એમાં આગ જમીનનો ભેદ હોય છે. છાત્ર વગેરે જ્યારે આ કરતા હોય ત્યારે એ બધું અહંકારમાંથી આવતું હોય અને અહંકારને પુષ્ટ કરવા માટે આવતું હોય. મારું જ્ઞાન મારી અહંકાર વૃત્તિ માટે દેખાડો કરવા માટે, જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે, બીજાઓને દિશા દેખાડવા માટે, યશ માટે, કીર્તિ માટે, પદ માટે, પૈસા માટે, એટલે ખરેખર તો આ અભિક્ષા નથી પણ કામના અથવા મહત્વાકાંક્ષાના સ્વરૂપમાં હોય છે. છાત્ર વગેરેની બાબત અન્ય પોષક રૂપે, સાધકની બાબતમાં ચેતના તદ્દન જુદી. ભગવાન આ બધું, આ બધી ક્ષમતાઓ એવું તારી પાસે માંગું છું તો ખરું, પણ આમાંની કોઈ પણ ક્ષમતા જો મને તારાથી દૂર લઈ જવાની હોય કે મારા અહંકારની વૃદ્ધિ કરવાની હોય તો આમની એક પણ ક્ષમતા તું મને ના આપીશ. મારે તો આ ક્ષમતાઓ દ્વારા તારી નજીક પહોંચવું છે, તારો સાક્ષાત્કાર કરવો છે, તારી સાથે ઐક્ય સાધવું છે. અને સાક્ષાત્કાર થયા પછી સવિશેષપણે એ પહેલા પણ તારું કામ કરવું છે, તારા વિચારોને આપણે માતાજીને શ્રીમંદ કહી શકીએ આ રીતે કે તમારા વિચારોને, તમારા યોગ માર્ગને લોકો સુધી પહોંચાડવાનું તમારું જ કામ છે એમ માનીને કામ કરવું છે. બધી ક્ષમતાઓ ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનનું કામ કરવા માટે સાધક કરતો હોય છે. આશ્રમમાં નલિનીકાંત ગુપ્તે આ કર્યું, કેરી શેઠના અમલકીરણે આ કર્યું, નિરલ બરણે આ કર્યું, માધવ પંડિતે આ કર્યું, અને અત્યારે પણ કેટલાક મિત્રો આ રીતે માનસિક ક્ષમતાની અભિક્ષા કરી અને માતાજીનું શ્રમનું કામ કરી રહ્યા છે. તો આ થઈ માનસિક અભિક્ષા, માનસિક ક્ષમતાઓ માટેની અભિક્ષા. હવે આવો પ્રાણિક અભિપ્સાઓ પર. પ્રાણીની અભિપ્સા નહીં કહીએ આપણે, પણ પ્રાણ માટેની ખાસ કરીને નિમ્ન પ્રાણ માટેની અભિપ્સા. પ્રાણમાં નિમ્ન પ્રાણમાં વધતા ઓછા પ્રમાણમાં અશુદ્ધિઓ પડેલી છે, અપૂર્ણતાઓ પડેલી છે, ત્રુટિઓ પડેલી છે અને ખાસી સંખ્યામાં હોય છે. અને આમાંની અત્યંત ત્રુટિ પણ સામાન્ય વ્યક્તિને અને સાધકને સવિશેષપણે પરેશાન કરે છે. સાધકની અને પરમાત્માની વચ્ચે દિવાલો ઊભી કરે છે અને એને સાધના પદ ઉપર ગતિ કરવા દેતી નથી. એટલે પ્રાણીના ત્રુટિઓ, ઉણપો, અપૂર્ણતાઓ પ્રાણિક ચેતનામાંથી ચાલી જાય, નિર્મૂળ થઈ જાય, નામ શેષ થઈ જાય અને નિમ્ન પ્રાણ વિશુદ્ધ બને, પવિત્ર બને અને એ રીતે વચ્ચેની દિવાલ હટી જાય, એને માટેની જે કોઈ અભિક્ષા સેવવામાં આવે એ બધી પ્રાણિક અભિક્ષાઓ છે. પ્રાણની ત્રુટિઓ, અપૂર્ણતાઓ ઘણી બધી છે અને બધી અપૂર્ણતાઓને તો અત્યારે આપણે લઈ શકીશું નહીં, એટલો સમય આપણી પાસે નથી. પણ કેટલીક અપૂર્ણતાઓ, કેટલીક ત્રુટિઓ લઈ અને પ્રતિપક્ષ ભાવના રૂપે જે કંઈ છે એનાથી ઉલટા પ્રકારની વસ્તુ માટેની ભાવના, એ વસ્તુ ઘૂંટવી ચેતનામાં અને એ વસ્તુ માટે અભિક્ષા કરવી, એ કેવી રીતે કરાય, એક એક ત્રુટિઓ લઈ અને આપણે થોડીક અભિક્ષાઓ પ્રાણવી જોઈએ. તો નિમ્ન પ્રાણની સૌથી પહેલી અપૂર્ણતા છે કામના, ઈચ્છા અથવા તો તૃષ્ણા, ડિઝાયર. આપણે જાણીએ છીએ ભગવાન બુદ્ધ તો સર્વ દુઃખનું એકમાત્ર કારણ આ તૃષ્ણાને ગણાવે છે. એક સંસ્કૃત સુભાષિતકાર વિરોધાભાસ અલંકારનો ઉપયોગ કરી અને આ તૃષ્ણા વિશે, કામના વિશે એમ કહે છે કે કામના એક અત્યંત આશ્ચર્યકારક મેળી છે. આ બેડી એવી છે કે જ્યાં સુધી એ બેડી હોય ત્યાં સુધી માણસ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. અને જ્યારે આ બેડી નીકળી જાય ત્યારે તિષ્ઠતે પંગુવત, કોઈ પંગુ હોય, કૃપંગ હોય, લંગડો હોય એમ માણસ શાંત શમિત થઈ અને બેસી જાય છે. તાત્પર્ય એ છે કે ઈચ્છા માણસને ઠરીને બેસવા દેતી નથી, ધડાવ 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 કરે અને જાતનો સદાયનો અજંપો, જેટલી ઈચ્છાઓની નીતિ મહત્વાકાંક્ષાઓ વધારે તો એ જંપો વધારે. એટલે આપણી ક્ષમતાને સખત રીતે તોડી નાખતો એવા પ્રાણનો ભાવ છે, પ્રાણની આ વૃત્તિ છે, પ્રાણની આ પેશન છે. અને ભગવદ્ ગીતા ખુદમાં પણ અર્જુન જયારે પૂછે છે કે એવા કયા તત્વો છે, એવું કયું પરિબળ છે કે જેને કારણે મનુષ્ય ઇચ્છતો નથી છતાં પણ એનાથી પ્રેરાઈને પાપ કરે છે, અથવા કે એનો પ્રયુક્ત એમ પાપમ ચરતી પુરુષ અનિચ્છન નથી બાષ્પેય મલાવી નિયોજિત. અને એમાં ભગવાન બે વસ્તુઓ મૂકી છે, એમાં કામ હેશ આ કામના આ ઈચ્છા, પાછળ મહાશનાય ને કહ્યું મોટો ખાલગરો છે, જેટલું આપણે એટલું ઉલ્લા કરી અને વધારે માગે છે. મહાપાપમાં મોટો પાપ છે, જ્યારે જ્યારે ન કરવાના કૃત્યો હું એનાલિસિસ કરીએ ને એમાં કોઈ ને કોઈ ડિઝાયર નીકળી આવશે. મહાપાપ તો આની સામે પ્રતિપક્ષ રૂપે નિષ્કામતાની અભિસા મન ચેતનામાંથી, મન પ્રાણિક ચેતનામાંથી એક એક કામનાને વેણી વેણીને સાફ કરી નાખ અને મને સંપૂર્ણ નિષ્કામતાથી. કેમ કે હું જાણું છું કે જ્યાં સુધી એક પણ કામના મારી અંદર રહી હશે ત્યાં સુધી તારું દર્શન, તારો સાક્ષાત્કાર, તારો અનુભવ મને થવાનો નથી. માટે આ નથી જોઈતી. જો એક વસ્તુ શરૂઆતમાં જ કહી દઉં કે દરેક અભિપ્સા શબ્દોમાં અભિવ્યક્ત થવી જ જોઈએ એ જરૂરી નથી, પ્રાર્થનાનું સ્વરૂપને મળવું જ જોઈએ એ જરૂરી નથી. હું એક પણ શબ્દ ન કહું માને કે પરમાત્માને, પણ એક ભાવ રૂપે, એક સતત ભાવ રૂપે જો અભિપ્સા ચાલતી હોય, નિષ્કામતાનો ભાવ દાખલા તરીકે અહીંયા એક શબ્દ ન કહું પણ એ ભાવ અંદર સતત રહેતો હોય અને ઘૂંટાતો હોય તો દેટ ઇઝ સફિશિયન્ટ, એ પર્યાપ્ત છે. પણ અહીંયા આપણે કેવું સ્વરૂપ હોઈ શકે એમ વિચારીએ છીએ એટલે આપણે એને શબ્દબદ્ધ કરીએ છીએ. અભિપ્સા અનિવાર્ય નથી, શબ્દબદ્ધ થાય પણ ખરી ન પણ થાય, એને કરાય પણ કરી ન પણ કરાય. તો નિષ્કામતા દે અને કેટ કેટલા ભગવદ્ ગીતાના વચનો પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. હે અર્જુન, મનની અંદર રહેલી બધી કામનાઓને ત્યારે છોડી દે છે માણસ, ત્યારે સ્થિત પ્રજ્ઞની અવસ્થાને પ્રાપ્ત કરે. વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતી નિસ્પૃહ. બધી કામનાઓને છોડીને નિષ્પૃહ થઈને જયારે ઇન્દ્રિયના વિષયોમાં પડે છે ચરતી સશાંતિ અધિગચ્છતી, એ માણસ શાંતિને પામે છે. યો શાંતિનો મૂળગામી મૌલિક એવો માર્ગ ભગવદ્ ગીતા બતાવે છે, એ છે નિષ્કામ અવસ્થા. વિહાય કામાન્ય સર્વાન, અઘરી વસ્તુ, ઘણી અઘરી વસ્તુ પણ જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં શાંતિ આવતી નથી, અભંગ શાંતિ આવતી નથી. અને શાંતિ આપવાનો દાવો કરનારા અત્યારના ઘણા બધાઓ આ વાત લોકોને કહેતા નથી, કેમ કે આ વાત કહેતો એટલી અઘરી લાગે કે છેલકાઓ નાસી જાય. એટલે થાગળ છેંગડા મારી અને લોકોને છેતરવાની વાત છે. આમ કરો તો શાંત થઈ જશે, શાંતિ મળી જશે, તેમ કરો તો શાંતિ મળી જશે, પણ ખરા પણ શાંતિ નિષ્કામતામાંથી આવે. તો આ કામનાની સામે નિષ્કામતાની અભિપ્સા. નિમ્ન પ્રાણનો બીજો એક તીવ્ર ભાવ લઈએ, કામનાની જ સગી બહેન આશક્તિ, એ પણ નિમ્ન પ્રાણનો ભાવ છે. ચેતનાનું બાહ્ય વ્યક્તિઓમાં, બાહ્ય વસ્તુઓમાં, બાહ્ય પરિસ્થિતિઓમાં ચોંકી જવા પણ, ચિપકી જવા પણ, ત્યાં સ્થગિત થઈ જવા પણ, ત્યાં ખૂંપી જવા પણ, ત્યાં બંધાઈ જવા પણ, આ અને સૌને ધાતુ ચીપકવું, ચોંટવું, એવા અર્થના ધાતુમાંથી આસક્તિ શબ્દ બન્યો. અને જ્યારે એમ કહીએ છીએ આપણે કે આસક્તિથી ચેતના ક્યાંક ને ક્યાંક ચીપકી જાય છે, ચોંટી જાય છે, બંધાઈ જાય છે, એમાંથી જ એ ફલિત થાય છે કે પાયામાંથી જ આ યોગ વિરોધી વસ્તુ છે, સાધના વિરોધી વસ્તુ છે, અધ્યાત્મ વિરોધી વસ્તુ છે. કેમ કે યોગ કે સાધના કે અધ્યાત્મ એ આપણને આપણી ચેતનાને મોક્ષ તરફ કે મુક્તિ તરફ લઈ જવાના સાધનો છે. પૂર્ણ યોગના સંદર્ભમાં આંતરિક મુક્તિ, જન્મ મરણના પેડાની મુક્તિ નહીં, પણ મુક્તિ તો ખરી. તો જે વસ્તુ માંગે એ મુક્તિ વિરોધ માટે યોગ વિરોધી આસક્તિ એ આવી વસ્તુ છે. અને સત્તા નિબદ્ધતે, પરમાસક્તતાના બંધનમાં પડે. એટલે આના આની પ્રતિપક્ષ ભાવના રૂપે અનાસક્તિની અભિપ્સા માં મને સંપૂર્ણ અનાસક્તિ આપ, મારી ચેતના કોઈ પણ વ્યક્તિ ગમે એટલી નજીક નહીં કરી દઉં, કોઈ પણ વ્યક્તિમાં બંધાવ નહીં, કોઈ પણ વસ્તુમાં બંધાવ નહીં, ભલેને સંસારની દૃષ્ટિએ ગમે તેવી બહુ નહીં હોય. અને કોઈ પણ અનુકૂળ પરિસ્થિતિમાં બંધાવ નહીં. અનાશક્તિ માટેની અભિપ્સા. યોગાદીજીએ ભગવદ્ ગીતાનો ગુજરાતી અનુવાદ કર્યો છે, એનું શીર્ષક આપ્યું છે અનાશક્તિ યોગ. એટલે તમને ખ્યાલ આવશે કે ગાંધીજીના મતે આખી ગીતાનો હાર આ અનાશક્તિ શબ્દમાં આવે. અને ગીતા કહે છે અશક્ત સ વિશિષ્યતે, જે અશક્ત છે, શરૂ સ જે અશક્ત છે, અનાશક્ત છે, સ વિશિષ્યતે, એ વિશિષ્ટ વ્યક્તિ બને છે. અને જ્ઞાનનું વર્ણન કરતી વખતે પણ 13મા અધ્યાય અશક્તિરનવિશ્વંગ પુત્રદાર ગૃહાદિષ, તેની જ અશક્તિની વાત છે, અનાશક્તિની વાત. અને 15મા અધ્યાયના આરંભમાં સંસારનું મહાકાય વૃક્ષ એનું વર્ણન કરે છે ભગવદ્ ગીતા, શાખા પ્રશાખાઓ વાળું. અને બધું વર્ણન કર્યા પછી આ વૃક્ષને છેદી નાખવાનું છે એમ કે છે, છીતવા અને છેદી નાખીને. શાનાથી? શસ્ત્રેણ દ્રોણ, મજબૂત શસ્ત્રથી, મજબૂત કુહારીથી. કઈ કુહારી? અસંગ શસ્ત્રેણ દ્રોણ છિત્વા. અસંગ એટલે અનાશક્તિ, સંગ ન હોવાની સ્થિતિ, ક્યાંય પણ જોડાઈ ન જવાની સ્થિતિ, આંતરિક અવસ્થા. તો પછી તત્પદમ તત્પરિમાર્જિતમ, હે પદ પછી શોધવાનું થાય, પ્રાપ્ત પણ થાય. યસ્મિન ગતાન નિવર્તંતિ ભૂય, પછી ત્યાંથી પાછા આવવાનું રહેતું નથી. પણ એ પહેલા અનાશક્તિ વિકસવી જોઈએ. શક્તિ માટેની અધિષ્ઠાની આપણે વાત કરી. ત્રીજો જે પ્રાણનો નિમ્ન પ્રાણનો તીવ્ર ભાવ છે, એ છે ક્રોધ. ક્રોધનો આવેગ આવે ત્યારે કેવો તીવ્ર હોય છે, આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આનો અનુભવ કર્યો છે. અને જેને આવો આવેગ ન આવ્યો હોય એને હું અહીંયા બેઠા બેઠા એમની ચરણ વંદના કરું છું. એ ક્ષણો એ વ્યક્તિ જાણે આખી ને આખી ક્રોધમાં થઈ જાય છે, બીજું કઈ છે જ નહીં. અને શારીરિક પરિણામો એના આવે, આંખો લાલ ગુમ થઈ જાય, શરીર કાપવા માંડે, શબ્દો તૂટવા માંડે, અને ભયાનક હિંસાત્મકતા અંદર શબ્દોમાં વ્યક્ત થાય, શરીરથી વ્યક્ત થાય. અને સમત્વનો સખત ભંગ, આ ચેતનાની ક્ષમતાનો સખત ભંગ છે. અને જેમ કામ વિશે જે કહ્યું હતું ને, ઈચ્છા વિશે, કામ એશ ક્રોધ એશ, એ બીજો ક્રોધ ત્યાંગડી, એ પણ મહાશન ગમત ખાઈ જાય એવો. અને મહાપાપમાં એમાંથી જાત બાતના ન કરવાના કામો માણસ કરે, પાપ કરે. વિદ્યેનમ ઇહ વૈરિનમ, આ યોગ માર્ગમાં એને તું તારો શત્રુ જાણી જાય. તો આ નિમ્ન પ્રાણનો તીવ્ર ભાવ, is a temporary madness or short time madness. એવું અંગ્રેજીમાં કહેવાય. ટૂંકા ગાળાનું આ ગાણ પણ છે. ગુસ્સો ચડે, પત્નીને મારી નાખે, ને ઉતરે ત્યારે કોક મૂકીને રડે. તો આની સામે પ્રતિપક્ષ ભાવના રૂપે અક્રોધની અભિપ્સા. માં મારી ચેતનામાંથી બધો ગુસ્સો લઈ લે. એ ભગવદ્ગીતા એમ કહે છે, કામાં ક્રોધો જાય છે. કામ ઈચ્છામાંથી જ ક્રોધ થાય છે, ઈચ્છા ભંગ થાય અને વ્યક્તિત્વમાં એગ્રેશન પડ્યો તો ગુસ્સા રૂપે અભિવ્યક્ત થાય. એટલે એક રીતે જોઈએ તો જેમ જેમ નિષ્કામતા આવતી જાય તેમ તેમ અક્રોધ પણ વિકસતો જાય. આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. અને મને કંઈક જાળ પાણીમાં પડી છે અને એક અંકોડાથી તમે જાળને એક જ ભાગને, આટલો નાનકડો જે ચોરસ હોય છે એ દોરીને અંકોડામાં બેરીને ઉચકો તો આખી ને આખી જાળ ઉચકાઈ આવે છે. એવી રીતે આમાંના એકની આરાધના શરૂ કરીએ, માનો કે નિષ્કામતાની અભિપ્સાને આરાધના શરૂ કરી તો આ બધું ધીમે 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 આપોઆપ સહેલી રીતે દૂર થતું જાય. તો આ તો જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપે આમ નિમ્ન પ્રાણના તીવ્ર ભાવે અભિવ્યક્ત થાય છે. એટલે આપણે એનો જુદો જુદો નામોલ્લેખ કરી અને એની વાત કરી રહ્યા છીએ. તો અક્રોધ માટેની અભિપ્સા, ક્યારે મને ગુસ્સો ના અને એને માટે હંમેશા એનું એનાલિસિસ કરીશું ગુસ્સામાં. ધ થિંગ્સ ડોન્ટ ગો એઝ વી વોન્ટ ધેમ ટુ ગો. આ જ હોય છે હંમેશા. આમ થવું જોઈએ કે આમ ન થવું જોઈએ આપણે એ માનીએ છીએ અને એનથી ઉલટું થાય એટલે ક્રોધ. એટલે મોટા પૂજ્ય મોટા એક જગ્યા એમ કહે છે કે ભગવાનના સ્મરણ સિવાયના બધા આગ્રહો છોડી દો. હવે કદાચ આપણે સંસાર લઈને બેઠા છીએ, પરિવાર લઈને બેઠા છીએ, એટલે 100% આચરણ ખબર નથી મને શક્ય છે કે નહીં. પણ એનું તાત્પર્ય ગ્રહણ કરીને આપણે આટલું તો કરી શકીએ કે આપણે નાની નાની બાબતોના આગ્રહો જેનાથી વાસ્તવમાં કોઈ ફેર પડતો નથી ખાસ, ત્યાંથી તો શરૂઆત કરીએ. અને જેમ શરૂઆત કર્યા પછી ધીમે ધીમે એ વિકસતું જાય એમ મોટા આગ્રહો પણ પછી છૂટવા માંડે. એક બાજુ અભિપ્સા, એક બાજુ આપણો નાનકડો એવો પુરુષાર્થ દરેકમાં આ કરવાનું છે. માત્ર અભિપ્સા ચોક્કસ પરિણામ લાવે છે પણ એક સહકાર રૂપે આપણા પક્ષે આપણને સૂઝે એવો નાનો મોટો પુરુષાર્થ એની સાથે ચાલુ રાખવાનો છે. સાધનાના ભાગ રૂપે અભિપ્સા એ સાધના જ છે અને પુરુષાર્થ પણ સાધના છે. એ અક્રોધ માટેની અપેક્ષા. ત્યાર પછી આવે છે ઈર્ષ્યા, નિમ્ન પ્રાણના તીવ્ર ભાવના ઈર્ષ્યા. જે પેલો ક્રોધ છે એ તો બળકો થઈને ઓલવાઈ ગયો, ક્ષણજીવી અથવા તો અલ્પજીવી હોય છે. આ ઈર્ષ્યા એ તો લાંબા સમય સુધી, વર્ષોના વર્ષો સુધી ચેતનાની અંદર સ્થાયી રહી અને માણસને પોતાને પરેશાન કરે છે ને એને કારણે એ માણસ બીજાઓને પરેશાન કરે. અને સાધનામાં તો એ અવરોધક છે. જે જે વસ્તુઓ ચેતનાને ડિસ્ટર્બ કરતી હોય એ બધી વસ્તુઓ સાધનામાં બાધક છે. અને આ ઈર્ષ્યા સામાન્ય રીતે આવે છે અભાવમાંથી અથવા તો અલ્પભાવમાંથી. એની પાસે આ છે અને મારી પાસે આ નથી, એ અભાવમાંથી એ વ્યક્તિની ઈર્ષ્યા. એની પાસે આ વધારે છે અને મારી પાસે આ ઓછું છે, અલ્પભાવ, એમાંથી ઈર્ષ્યા. આ દુર્યોધનની ઈર્ષ્યા એ અલ્પભાવની, કઈ નહોતું એવું નહોતું એની પાસે, અલ્પભાવમાંથી આવેલી ઈર્ષ્યા પાંડવો તરફ. અને એમાંથી આખું મહાભારતીય યુદ્ધ અને લાખો માણસોનો સંહાર. ઈર્ષ્યા કેવા ભયંકર પરિણામ લાવી શકે છે મહાભારતમાં બતાવ્યું છે. બાળા કરે માણસ, એટલે માટે હિન્દીમાં એને જલન કહે છે, જ્વલન સંસ્કૃત શબ્દ, એના પરથી બળવા પણ, અંદર ને અંદર બળે માણસ. તો આની સામે પ્રતિપક્ષ ભાવના રૂપે અનિષ્ઠા અથવા તો અનસૂયાની અપેક્ષા. અનિષ્ઠા શબ્દ સામાન્ય રીતે વપરાતો નથી, ગ્રામેટિકલી સાચો છે કે નહીં એ જાણતું મને કહેશે. પણ અનસૂયા શબ્દ અસૂયામાં થોડોક છાયાભેદ છે અર્થછાયામાં, પણ ચાલે છે સમાનાર્થક તરીકે. અસૂયા ન હોવી, ઈર્ષ્યા ન હોવી, એને માટેની અભિપ્સા. અને સાથે સાથે થોડુંક જો ચિંતન, થોડોક આપણો પુરુષાર્થ જોડીએ તો પરિણામ પ્રમાણમાં જલ્દી આવી શકે. મને એમ લાગે કે બહારની વસ્તુઓ જે એમની જે ગરીબીયતા આપણી ચેતનામાં કોઈ પણ કારણસર આપણે ભરી દીધી છે, સ્થિર કરી દીધી છે, એમ ગરીબીયતાને જો હટાવી દઈ શકીએ ને, બહારની વસ્તુઓનું, નાની મોટી વસ્તુઓનું એટલું બધું મહત્વ અંદર ભરી દીધું છે. જ્યાં બધો ખજાનો હોય ગઈકાલે વાત કરી હતી શ્રીદેવ નાનીમાં એ પદ અને પ્રતિષ્ઠા અને પૈસો અને બધા માટે એનું વાક્ય બોલ્યા કે આ બધામાંથી સાચા સુખ શાંતિ નથી. તો ચિંતન દ્વારા જો આટલું કન્વિક્શન અંદર આવી જાય કે આ બધામાંથી સાચા સુખ શાંતિ નથી, તો એની જે અંદર ગૌરવ્યતા આપણે સ્થાપિત કરી છે ને એના ટુકડા થઈ જાય.
અને અત્યારે અંદરની બહુમૂલ્યતા ગઈ બહારની વસ્તુઓ માટે પછી ઈર્ષા સરસરાટ નીકળી જાય.
શ્રીમદ રાજચંદ્ર યાદ આવે છે, હીરાનો વેપાર કરતા હાથમાં હીરા રમાડતા. તો કોઈકે પૂછ્યું, એના જવાબમાં મેં કહ્યું હતું કે અમારે તો હીરા અને કાંકરા સરખા. એટલે હીરાનું આંતરિક દ્રષ્ટિએ કોઈ મૂલ્ય એમને હતું નહીં. વેપાર એ કહેતા હતા કર્મ અવશ્ય આ વેપાર કરું છું. કર્મના ભોગવશ. અને ભગવદ્ ગીતા પણ સમલોષ્ટાશ્મ કાંચન લોષ્ટ માટે ઉંધેફું, અશ્મ પથ્થર, કાંચન સુવર્ણ જેને માટે સમ છે એક સરખા છે એવું. અને રામકૃષ્ણ દેવે માટી અને સોનું એક સાથે ગંગામાં નાખી દીધા હતા. અનુસૂયા કેળવવાની અભિપ્સા અને સાથે સાથે સ્વપુરુષા એવો ઘણા બધા તીવ્ર ભાવ છે. નિમ્ન પ્રાણની અશુદ્ધિઓ દાખલા તરીકે ભય છે, તિરસ્કાર છે, વેર છે, ચિંતા છે, જાત વાત ઘણું બધું છે. પણ અહીંયાથી આપણે પ્રાણી કભિસા બાબતે અટકીશું, નહીં તો બાકીની વ્યભિસાઓ વિશે વાત કરવાનો સમય પછી બિલકુલ નહીં રહે. તો આની હવે શારીરિક અભિસા ઉપર પ્રાણી માફક શરીરની અપૂર્ણતાઓ ના સંદર્ભમાં કરવામાં આવતી અભિપ્સા એ શારીરિક અભિપ્સા. ત્રણ ચાર મુખ્ય અપૂર્ણતાઓ ત્રુટીઓ શરીરને લઈશું અને થોડા સંક્ષેપમાં વાત કરીશું. શરીરની પહેલી મોટી અપૂર્ણતા એ એનું તમસ, એનું અજ્ઞાન, એની અભાનતા, એની જળતા. પંચમહાભૂતનું બનેલું છે, અચિતનું છે. એટલે જેમ મેટરમાં આ ભરપૂર પ્રમાણમાં હોય છે એટલા પ્રમાણમાં નહીં, પણ છતાં આ બધું હોય છે શરીરમાં. જળ પદાર્થમાં હોય છે એટલા પ્રમાણમાં નહીં, છતાં ખરું. તો આની સામે પ્રતિપક્ષ ભાવના રૂપે પ્રકાશની અભિપ્સા, તમસની અંધકારની સામે પ્રકાશની અભિપ્સા, અજ્ઞાનની સામે જ્ઞાનની અભિસા, કોષોમાં પણ જ્ઞાન પ્રત્યે, જડતાની સામે ચૈતન્યની અભિસા, અભાનતાની સામે અનકોન્શિયસનેસની સામે સભાનતાની સચેતનતાની અભિસા, કે મારા શરીરના કોષોમાં પણ જ્ઞાન પ્રત્યો, સભાનતા પ્રત્યો, ચૈતન્ય પ્રગટો, અને મારા સતના બીજા અંશો જેમ અભિપ્સામાં સક્રિયપણે જોડાયા છે એમ મારું શરીર પણ, મારા કોષો પણ ભગવાન માટેની અભિપ્સામાં જોડાયા. આ થઈ શારીરિક અભિપ્સા, ખાસ કરીને આ અજ્ઞાન વગેરેના સંદર્ભમાં. ત્યાર પછી શરીરની બીજી નબળાઈ, બીજી અપૂર્ણતા એની અંદરનું આળસ. આળસ કોને કહીશું? જે વસ્તુ કરણીય લાગે, કરવા જેવી લાગે, અને બીજું કોઈ કારણ ન હોય તેમ છતાં માત્ર શરીર ના પાડે છે એ કારણસર આપણે એ કરવા જેવું કામ ન કરીએ એમ ન માણસ. આળસનું પૃથક્કરણ કરતા કદાચ આપણે આ તારણ ઉપર આવીએ. આળસના સ્વરૂપ વિશે શરીરની નિષ્ક્રિયતા છે, હાલવાની વૃત્તિનો ઇનકાર છે, શરીર તરફથી થતો. અને કેવી ખતરનાક વસ્તુ છે તેને કંઈ વિસ્તારવાની જરૂર નથી, આપણે બધા જાણીએ છીએ કે સંસાર વ્યવહાર સિદ્ધ નથી થતો. આળસ્યમ મનુષ્યાણામ શરીરસ્ય મહારિપુ, મનુષ્યના શરીરનું મહારિપુ છે, મોટો શત્રુ. તો જે સંસાર સિદ્ધ ન થતો તો પરમાર્થ નાથી ક્યાંથી સિદ્ધ થવાના હતો? જેમાં ઘણા બધા વધારે પરિશ્રમની પુરુષાર્થની જરૂર છે. તો આ આળસની સામે પ્રતિપક્ષ ભાવના રૂપે સક્રિયતાની, ક્રિયાશીલતાની, કર્મશીલતાની અપેક્ષા મારી અંદરની બધી આળસ ખતમ કરી નાખો અને એના ઉપર વિજય મેળવવા માટે જે સંકલ્પ બળની જરૂર પડે, જે ઈચ્છાશક્તિની જરૂર પડે, એ ઈચ્છાશક્તિ સંકલ્પ બળ પણ તમે એને આપો. પણ મારી આ તીવ્ર અપેક્ષા છે કે આળસ તો નહીં જ કશું સાધી ન શકે માણસ. એવી રીતે શરીરની બીજી એક નબળાઈ અતિનિદ્રા, 10-10 કલાક, 12-12 કલાક અને કદાચ કેટલીક વાર એથી વધારે ઊંઘવાનું, જિંદગીના અડધા કરતા વધારે સમય એ નિદ્રામાં જાય. શરીરની મોટી ત્રુટિ છે અને ભગવદ્ ગીતા 6 અધ્યાયમાં સ્પષ્ટ કહે છે, ન ચાપે સ્વપ્નશીલસ્ય યોગઃ અસ્તિ. જે અતિશય સ્વપ્નશીલ છે, સ્વપ્ન અહીંયા નિદ્રાના આત્મા છે, જે અતિશય નિદ્રાશીલ છે એને યોગ સિદ્ધ થતો નથી. મેં આખી જિંદગી સવારની કોલેજમાં કામ કર્યું કે મારા એક બે સાથીઓ એવા હતા કે બપોરે 12 વાગે સુઈ જાય, ટેલિફોનનું રિસીવર બાજુએ મૂકી 5:30 ઉઠે ને રાતની જુદી. તો ન ચાપી સ્વપ્નશીલસ્ય યોગઃ ભવતિ, અતિશય નિદ્રાશીલ ને યોગ સિદ્ધ ન થાય. અને એની સામે ભગવદ્ ગીતા યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગ ભવતિ દુઃખ, યુક્ત પ્રમાણસારની સ્વપ્ન એટલે નિદ્રા અને અવબોધ એટલે જાગૃતિ, નિદ્રા અને જાગૃતિ પ્રમાણસરના એટલે બેલેન્સિંગ થવું જોઈએ, એનું સંતુલન થવું જોઈએ. અને શ્રી અરવિંદે આના ઉપર પોતાની મોર મારી, અનેક વખત આ વસ્તુઓ કોટ કરી છે. એટલે અતિશય નિદ્રા પણ નહીં અને અતિશય જાગૃતિ પણ નહીં. 2 કલાક ઊંઘવાનું, 4 કલાક ઊંઘવાનું, જ્ઞાન તંતુને ખતમ કરી નાખે અને શરીરના રોગોને નોત રહે તો નર્વસ બ્રેકડાઉન લઈ આવે. શૈન્દ્ર કહેલી આ વાત છે એ દોહરાવું છું. અતિશય અલ્પ નિદ્રાની બાબત માટે સંતુલન પણ એક અપવાદ આપણે આમાં કરવો પડે કે સાધક જ્યારે અત્યંત પ્રગત હોય, એડવાન્સ્ડ, ત્યારે પ્રમાણમાં એ ખાસો શાંત હોય છે. મન એમ શાંત હોય, પ્રવૃત્તિ કરતો હોય તો શરીરમાં પણ એક જાતની શાંતિ રાખી અને પ્રવૃત્તિ કરતો હોય અને એને કારણે એની ઉર્જાનો વ્યય પ્રમાણમાં ઘણો ઓછો હોય. એ ઉપરાંત લાંબા શાંત ધ્યાન માટે એ અભ્યસ્ત હોય અને એમાંથી પણ એને મનની અને શરીરની શાંતિ, આરામ, જરૂરી આરામ મળી જતા હોય. આવો સાધક જો અંતની ગીરી હોય તો ચાલે. અને બધા જ સાધકો જે લોકોએ ખૂબ પ્રગતિ કરી છે એ બધા અલ્પનિદ્રાવાળા. તમે જીવનચરિત્ર વાંચો સંતોના, સાધના અવસ્થામાં ઉપર પહોંચ્યા હો ત્યારે 2 કલાકની ઊંઘ, 4 કલાકની ઊંઘ અને છતાંય એટલી જ સ્ફૂર્તિ શરીર. અને રાત્રિનો ઉપયોગ ભરપૂર કર્યો છે બધા જ એડવાન્સ સાધકો સાધના માટે. તમને ખ્યાલ હશે પૂજ્ય મોટા આખો દિવસ એ પ્રાથમિક શાળામાં ભણાવ્યા પછી બુનિયાદી શાળામાં અને પછી રાત્રે સ્મશાનમાં જતા ને આખી રાત ત્યાં સાધના કરતા, લગભગ આખી રાત. તો અને યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, એમાં પણ એના આમ તો એક પ્રતીક છે અને જુદા જુદા અર્થો લેવા, કર્મના સંદર્ભમાં બીજા સંદર્ભમાં લેવાનું છે, જ્ઞાનના સંદર્ભ પણ એનો શબ્દાર્થ પણ લેવાનું છે એમ કેટલાક ભાષ્યકારો કહે છે. તે યોગી સંયમી એ બધા પ્રાણીઓ માટે જયારે નિશા રાત્રિ હોય છે તસ્યામ જાગૃતિ ત્યારે એ જાગતો હોય છે. તો આ નિદ્રાની બાબતમાં વાત, પણ અતિશય નિદ્રા યોગ સધાતો નથી. શરીરની આ અતિનિદ્રા એની અપૂર્ણતા છે. અને છેલ્લે એક શરીરની અપૂર્ણતા લઈ અને શારીરિક અભિસારી વાત પૂરી કરીશું. એ છે શરીરનો શબ્દના શબ્દો વાળો ગ્રીટ ફોર ફૂડ, આહાર માટેની લાલસા. સ્વાદવશ થઈને આહાર માટેની લાલસા, અતિ આહાર કરવાની વૃત્તિ, ખાઉધરાપણ, બુખારવાપણ, તો આ પણ શરીરની એક મોટી તૃપ્તિ છે. અને સ્વાદની ગુલામીને કારણે સામાન્ય રીતે આ ત્રુટિ આવતી હોય છે. એટલે ગાંધીજીએ તો પેલા 11 વ્રતોમાં અસ્વાદનું વ્રત મૂકી દીધું કે સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની જ નહીં, આરોગ્યને ધ્યાનમાં રાખીને કુસ્વાદની પણ અસ્વાદવાળી રસોઈ બનાવવાની, જેથી અતિ આહાર કરવા માટેની લાલસા જાગે નહીં. એમની રીત હતી. આપણે ક્યાં એક રીતે જોઈએ તો નાતી અઘરી વસ્તુ કે આરોગ્ય જળવાય એવી સ્વાદિષ્ટ વસ્તુ બનાવી શકાય, એ સ્વાદને માણી પણ શકાય, પણ એ સ્વાદને વશ ન થઈ જવાય એ ધ્યાન રાખો. પેલા કરતા અઘરી વસ્તુ. અને પ્રમાણ જાળવીને આહાર કરો. નાટ્યશ્નતસ્તુ એવોસ્તી, જેમ નિદ્રાની બાબતમાં કહ્યું એમ ભગવદ્ગીતા અતિશય ખાનારે યોગ સિદ્ધ થતો નથી એમ કહે છે. અને એની સામે યુક્તાહાર વિહારસ્ય, આહાર વિહાર જેના યુક્ત પ્રમાણ સરના છે એવો માણસ એને યોગ દુઃખ હરનારો બને. અને શ્રી અરવિંદે આના ઉપર પણ મોર મારી છે, એટલે અતિશય વધારે પણ નહીં ખાવાનું, કારણ કે એમાંથી શરીરમાં જડતા આળસ ભારે પડવું ને છેવટે મેદ અને મેદ ન થતો રોગ. અને શરીર જે સાધના માટે ભગવાને આપ્યું છે એ ભાંગી પડે છેવટે. અને તદ્દન આહાર નહીં કરવાનો એવું પણ નહીં, નૈશિક અંતમાં ઉષ્ણતા એના ઉપર આપણે બહુ જતા નથી, પણ પ્રમાણસર નો આહાર વિહાર. હવે આ પ્રમાણ એટલે શું? તો એને માટે બધાને લાગુ પડતો લાગુ પડતું એવું કોઈ પ્રમાણ નક્કી ન કરાય કે આટલું આ ખાવું આટલું આ ખાવું દરેકને માટે. કેમ કે દરેકના શરીરની પ્રકૃતિ જુદી, દરેકના શરીરની જરૂરિયાત જુદી, દરેકના શરીરની અવસ્થા જુદી, માટે દરેક શરીરને વધતા ઓછા પ્રમાણમાં જુદા જુદા પ્રકારનું આરોગ્યને અનુકૂળ પ્રતિકૂળ આવતું ભોજન જોઈએ, આહાર જોઈએ. એટલે માતાજીને શ્રી અરવિંદે આ સપ્રમાણતાની વાત કરી છે, પણ ક્યાંય મેજર બતાવ્યું નથી. એનું કારણ આ છે. આમ છતાં સર્વસામાન્ય નિયમ રૂપે કંઈક કહેવું હોય તો એમ કહી શકાય કે જમ્યા પહેલા શરીર જેટલું સ્ફૂર્તિમાં હોય એટલું જ સ્ફૂર્તિમાં જમ્યા પછી રહે એટલું ખાવું. આનો અમે બધા કરી શકીએ જો કરવા ધારે. અને આને જ જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે મૂક્યું છે. ગાંધીજી કહે છે કે મીઠી ભૂખ રાખીને ઉઠવું, તીવ્ર ભૂખ નહીં, મીઠી ભૂખ, આ અચ્છી ભૂખ રે એ પીલી હોય અને ઉભા થઈ જવા, પૂરું કરી દેવાનું જમવાનું. અને શરીર હંમેશા સિગ્નલ આપતું જ હોય છે જો આપણે ધ્યાન આપીએ તો. જૈનોનું ઉદરનું વ્રત એ પણ આ છે કે ઉદરને જઠરને પૂરું રાખવું, થોડું ઓછું ભરવું અંદર, ટેન્ક આખી ફૂલ ભરી ન દેવી. અને હિન્દુ શાસ્ત્રોમાં કે ત્રણ ચતુર્થાંશ જેટલો જઠરમાં આહાર લેવો અને એક ચતુર્થાંશ ખાલી રાખવું વાયુના પરિભ્રમણ વગેરે માટે, એ પણ અલ્પાહારની મિતાહારની વાત છે. એટલે ટૂંકમાં મિતાહાર અને હિતાહારની સાધના શરીરની આ ત્રુટિની સામે, અતિ આહારની લાલસા એ ત્રુટિ એની સામે હિતાહાર અને મિતાહારની અભિપ્સા ને એની સાથ. હવે આધ્યાત્મિક અભિપ્સા ઉપર આવીએ. આપણે સમય લગભગ પૂરો થવા આવ્યો છે, એટલે હું હજુ વધારે સંક્ષેપ કરી માત્ર થોડું થોડું જણાવી દઉં. આધ્યાત્મિક સાધના આધ્યાત્મિક અવસ્થાઓ માટેની અને આધ્યાત્મિક ગુણો માટેની સાધના છે. આમાં કોઈ ત્રુટિ કે અપૂર્ણતા કે એ વાત નથી. જે શરીરમાં જે પ્રાણમાં આપણે જોઈ રહ્યું નથી, આમ માતાજીએ જે વર્ણન કર્યું છે આધ્યાત્મિક સાધન અભિક્ષા. દાખલા તરીકે આપણે માને એમ કહી શકીએ, મારા હૃદયની ગુફામાં તું સંતાઈને છોપાઈને લપાઈને બેઠી છે, હું જાણું છું. તારી યોગ માયાથી તું છુપાઈને બેઠી છે. કૃપા કરી અને પ્રકટતા પ્રાકટ્ય માટેની દિવ્યતાના આપણા હૃદયમાં પ્રાકટ્ય માટેની અભિષા કૃપા કરીને પ્રકટ થઈ જા. ત્યાર પછી સતત એ દિવ્યતા એ માં જે શબ્દ આપણે વાપરવો હોય એ પ્રકટ થઈને આપણને માર્ગદર્શન આપે, ગૌરવણી આપે, એને માટેની અભિપ્સા કે માં મારે તારી ઈચ્છા મુજબ જ વર્તવું છે, તું જે કે એ જ કર્યું છે, તું જે ઈચ્છે એ જ કર્યું છે, જે ન ઈચ્છે નથી જ કર્યું, પણ મને ખબર નથી તારી ઈચ્છા શી છે. તો પ્રકટ થઈને તે મને તારી ઈચ્છા બતાવ, માર્ગદર્શન આપ નાની મોટી દરેક વસ્તુમાં, અને હું તારી ઈચ્છાને અમલમાં મૂકી શકું એને માટે તમારી શક્તિને આવી પણ આપણે અભિપ્સા આધ્યાત્મિક અભિપ્સાના ભાગરૂપે કરી શકીએ. જો કેટલીક વાર જે શ્રી રવિનો દાખલો લઈએ આપણે કે છ સાતમી સાલથી અંદરથી આદેશો મળતા અને આદેશ પ્રમાણે હંમેશા એમના મન કર્યો, પ્રત્યેક આદેશ માત્ર એક અપાપ કર્યો અમે કે પ્રવૃત્તિ છોડીને લાવો આદેશ આવો, ત્યારે એમને થયું કે આ તો ભગવાનનું જ કામ કરું છું, આ સ્વતંત્રતા માટે કામ કરું છું, એ ભગવાનનું કામ છે. એમ કરીને અમે એ આદેશથી અવગણના કરી, એનો અમલ ન કર્યો. અને આપણે જાણીએ છીએ ભગવાન હજાર હાથ, એની પાસે હજાર રસ્તા છે. તો એમને આદેશ આવ્યો હતો કે કર્મ છોડી અને એકાંતમાં જવું, ન ગયા તો કારાવાસમાં મોકલી આપ્યા, ત્યાં એકાંત આપે. એટલે ગૌરવણી મળે, આદેશ મળે, અને એ આદેશનું પાલન કરવાની ક્ષમતા મળે એવી આપણે આધ્યાત્મિક અભિષા કરી શકીએ. ત્યાર પછી આવું પણ કરી શકીએ આધ્યાત્મિક અભિષાના ભાગરૂપે, માં હું જાણું છું કે તું મારી સતત સાથે છે, મારી આસપાસ તો સર્વત્ર વ્યાપેલી છે, મારે માથે અને મારી સાથે છે, પણ એની પ્રતીતિ હું કરી શકતો નથી, એની અનુભૂતિ હું કરી શકતો નથી. તો માં તું મને એની પ્રતીતિ કરાવ, તું મને એ અહેસાસ કરાવ, જેથી કરીને તારા સતત સાનિધ્યની આંતરિક અવસ્થામાં હું રહું. આધ્યાત્મિક અવસ્થા માટેની અભિષા. પછી પૂર્ણ શરણાગતિ માટેની અભિષા આપણે કરી શકીએ કે માત્ર ચૈત્ય પુરુષ નહીં, મારો પ્રાણ, મારું મન, મારી બુદ્ધિ, મારા સપના બધા અંશો કશ્યો બાકી રાખ્યા વિના તને સમર્પિત થઈ જાય એવું તું કર, મારી આ અભિષા છે, કશું બાકી ન રહે.
અને એવી જ રીતે સર્વ અંશોમાં માતાજી આપેલા ઉદાહરણ છે બધા સર્વ અંશોમાં ભગવાન સાથે એક થઈ જવાની તાદાત્મ્ય સાધવાની અભિક્ષા માત્ર ચૈત્ય પુરુષમાં નહીં મારો પ્રાણ પણ તારી સાથે તાદાત્મ્ય સાધે એટલો વિશુદ્ધ થઈ જાય મારું મન પણ તારી સાથે તાદાત્મ્ય સાથે ને છેલ્લે શરીરના કોષોમાં દિવ્યતાનો અનુભવ જે માતાજી આંશિક રીતે સિદ્ધ કરી શક્યા હતા તો આ બધી આધ્યાત્મિક અવસ્થાઓ માટેની અભિપ્સા અને આધ્યાત્મિક ગુરુ માટેની અભિપ્સાઓ કઈ ગઈકાલે આપણે વાત કરી હતી શાંતિ માટેની અભિપ્સા આનંદ માટેની અભિપ્સા પ્રેમ માટેની અભિપ્સા શક્તિ માટેની અભિપ્સા દિવ્ય શક્તિ માટેની દિવ્ય જ્ઞાન માટેની અભિપ્સા પવિત્રતા શુદ્ધિ એની માટેની અભિપ્સા સમત્વ માટેની અભિપ્સા આ બધા દિવ્ય ગુણો છે તો આ દિવ્ય ગુણોની અભિપ્સા એ આધ્યાત્મિક અભિપ્સા દિવ્ય અવસ્થાઓની અભિપ્સા એ પણ આધ્યાત્મિક અભિપ્સા સમય આપણો પૂરો થયો છે આ સાથે અભિપ્સા વિષયનું મારું વક્તવ્ય અહીંયા સમાપ્ત કરું છું આભાર.